નમસ્કાર. આજના અધ્યાયમાં આપણે સુખદેવજીનું જે કથાનક છે તેને આગળ વધારવું છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે વ્યાસજીએ કીધું છે, એમને મનમાં થયું છે કે એમને પુત્રરૂપ સુખની પ્રાપ્તિ થાય. હવે એ પુત્રની પ્રાપ્તિ માટે એમણે ખૂબ તપશ્ચર્યા કરી છે શિવા અને શિવની, અને એમને અદ્ભુત વરદાન મળ્યું છે. વ્યાસજીને આ વરદાન મળ્યું છે એટલે એ પાછા એમના આશ્રમે આવ્યા અને ત્યાં એમણે અગ્નિમાં પોતાના પુત્રને જોયો છે. એ સમયે એક અપ્સરા પણ આવી છે અને વ્યાસજીને થયું કે આ અપ્સરા જોડે હું ગૃહસ્થાશ્રમ ચાલુ કરું. એમને નવા નવા પ્રશ્નો થયા છે. પ્રશ્નો એવા થયા છે કે આ અપ્સરાને દેખીને હું જો એની સાથે ગૃહસ્થાશ્રમ ચાલુ કરીશ તો બીજા બધા તપસ્વીઓ એમ કહેશે કે આ વ્યાસજી કેવા ચલાયમાન થઈ ગયા. પણ સામે એવી પણ લોજિક થાય છે કે પણ આનાથી મને પુત્ર પ્રાપ્તિનું અતુલ સુખ મળવાનું છે, તો ભલે મારી નિંદા થાય પણ આ કરવું રહ્યું. એવી જ રીતે વ્યાસજી વિચારે છે કે આ ગૃહસ્થાશ્રમ તો સુખ, જ્ઞાન અને મોક્ષને દેવાવાળો કહ્યો છે, પણ એ દેવકન્યાથી તો થઈ શકે એમ નથી. અને એ સમયે એમને નારદજીએ કહેલી એક કથા યાદ આવે છે કે જ્યારે પુરુરવા રાજા ઉર્વશી અપ્સરાથી વશીભૂત થયા હતા અને એના લીધે પરાભવ પામ્યા હતા, એટલે આ વાત જે વ્યાસજીએ કરેલી હતી, એમને જે વિચાર આવ્યો હતો અને એ સુતજીએ જણાવ્યું, એટલે એના વિશેની ચર્ચા આજે આપણે કરવી છે. પણ આ અધ્યાયથી આપણને એક વાતની બહુ સુંદર માહિતી મળે છે કે કોઈ પણ પ્રશ્ન થાય ને તો એને સુપરફિશિયલી ના જોવો, એને ખાલી તર પરથી ન જોવો, ઊંડાણમાં ઉતાર. એટલે વ્યાસજી આજે આપણને બુધની ઉત્પત્તિની વાત કરવાના છે. બુધ જે આપણે એને ગ્રહ તરીકે પણ જાણીએ છીએ, અને એની વાત વ્યાસજી આજે આપણને કરવાના છે. અને એનું કારણ એ છે કે બુધની સાથે પુરુરવા જોડાયેલા છે અને પુરુરવાની જોડે વ્યાસજી અને એ જ રીતે શુકદેવજી જોડાયેલા છે. એટલે એ કથાનું મૂળ ક્યાં છે એની પણ જાણ થશે. અને એ કથામાં આપણે ગઈ વખતે ત્યાં અટક્યા હતા, એટલે ઋષિઓ કહે છે સુતજીને કે રાજા પુરુરવા અને દેવકન્યા ઉર્વશી એ કોણ હતા અને મહાત્મા પુરુરવા રાજાને કયા પ્રકારે કષ્ટ થયું હતું. હે સુતપુરાણી, એ સઘળી કથા આપ અમને કહી સંભળાવો. આપના મુખમાંથી ઝરતા કથારસનું પાન કરવાને અમે ઘણા જ આતુર છીએ. હે સુત, તમારી રસાત્મિકા વાણી અમૃતથી પણ મધુર છે અને અમે દેવતાઓની સમાન અમૃતથી તૃપ્ત થતા નથી. એટલે સુતપુરાણી કહે છે કે હે મુનિઓ, આપ દિવ્ય મનોહર કથાનું શ્રવણ કરો. વ્યાસજીના મુખથી શ્રવણ કરેલી કથા હું તમને કહી સંભળાવું છું. બૃહસ્પતિ ગુરુને ત્યાં તારા નામની પ્યારી ભાર્યા હતી, જે તારા યુપરવનવાળી એકદમ રૂપાળી છે એવી સ્વર્ગમાં મદથી વિહ્વળ હતી. એક વેળાએ તે તારા પોતાના યજમાન ચંદ્રમાને ઘેર ગઈ. ચંદ્રમા તારાને અતિ યૌવનવાળી દેખીને તે વેળા તે ચંદ્રમા અને તે શિવ જે શિષ સુંદર વદનવાળી જે છે આ શશિવદની એવી તારા પર કામાતુર થયો. તારા પણ ચંદ્રમાને કામાતુર દેખીને કામથી પીડાવા લાગી. આ પ્રકારે તે ઉભય પરસ્પર પ્રેમયુક્ત થઈને કામાતુર થઈ પીડાવા લાગ્યા. મદથી ઉન્મત્ત થયેલા એવા ચંદ્રમાને તારા પરસ્પર ઈચ્છાપૂર્વક રમણ કરવા લાગ્યા. એટલે આ જે ઘટના છે અહીંયા, માત્ર વાત ખૂબ સામાન્ય છે પણ એની અંદર મર્મ ખૂબ રહેલો છે. બે ત્રણ વસ્તુઓ છે. પ્રથમ કે કોઈ પણ સ્ત્રીને એકાંતમાં રમણ કરવું એ કેટલું યોગ્ય છે એ જગ્યા પ્રમાણે છે. કારણ કે ત્યાં કોણ છે, કેવા પ્રકારની નજરોથી જોવે છે, કેવા પ્રકારના લોકો છે. એટલે સ્ત્રીઓએ આના માટે હંમેશા હિસ્ટોરિકલી ઇતિહાસમાં પણ અને અત્યારની પરિસ્થિતિમાં પણ ખૂબ સાવધ રહેવું પડે છે. એનું કારણ જ આ છે. ફેમિનિસ્ટિક મૂવમેન્ટ એ કહે છે કે ભાઈ અમે સ્ત્રીઓ પણ કેમ પુરુષની જેમ ના રહી શકીએ, અમને શું કરવા આટલું બધું બંધન. પણ એના કારણો આવા પ્રકારના છે, કારણ કે પુરુષની અંદર કેટલીક વૃત્તિઓ છે, ખાસ કરીને કામ વૃત્તિઓ ખૂબ વધારે છે. અને એટલા માટે અહીંયા એક નાનકડી ચેતવણી વ્યાસજી આપે છે. એ કહે છે કે તારા ખૂબ રૂપ યૌવની છે, રૂપાળી છે, અને એ યજમાનના ઘરે ગઈ છે. અને એટલા માટે એવું પણ કહેવાય છે કે બ્રાહ્મણની સ્ત્રીએ યજમાનના ઘેર એકલા ન જવું. કારણ કે બ્રાહ્મણ એ જનરલી શસ્ત્ર ઉપાડે નહીં. પરશુરામની વાત જુદી છે, પણ બ્રાહ્મણ શસ્ત્ર ઉપાડે નહીં. એ જ્ઞાનનો માણસ, અને એનો જે યજમાન છે એ જનરલી શસ્ત્રવાળો માણસ. અને જો બ્રાહ્મણની ભાર્યા રૂપાળી હોય અને એમાં કશુંક થયું તો બ્રાહ્મણ પાસે એને પાછી લેવાનો કોઈ ઉપાય નથી. અને આવી કંઈક ઘટના અહીંયા બનવાની છે. એટલે હવે તારા અને ચંદ્ર બંને ઈચ્છાપૂર્વક રમણ કરવા લાગ્યા છે. આ પ્રકારે કેટલાક દિનો તેઓ ઉભયને ક્રીડા કરતા વીતી ગયા. દુઃખથી પીડિત એવા બૃહસ્પતિએ તારાને ઘેર બોલાવવા પોતાના શિષ્યને મોકલ્યો, પરંતુ વશીકૃત થયેલી એવી તારા ઘેર આવી નહીં. ચંદ્રમાએ વારંવાર બૃહસ્પતિના શિષ્યને પાછો કાઢ્યો, તેથી ક્રોધાયમાન બૃહસ્પતિ જાતે ચંદ્રમાને ઘેર આવ્યા. ચંદ્રમાના ભુવનમાં જઈને મદોન્મત એવા હાસ્ય કરતા ચંદ્રમાના પ્રતિ બૃહસ્પતિ બોલવા લાગ્યા, હે મૂઢ, આ કર્મ ધર્મથી નિંદવા યોગ્ય કર્મ તે કેમ કર્યું છે? મારી આ સુંદર પત્નીને તે ઘરમાં કેમ રાખી છે? હું તારો દેવગુરુ છું અને તું સર્વથા મારો યજમાન છો. હે મૂઢ, તે ગુરુ ભાર્યાને કેમ ભોગવી, અથવા તેણીને ઘરમાં કેમ મૂકી રાખી? બ્રહ્મ હત્યારો, સુવર્ણનો ચોર, મધુપાન કરનાર, ગુરુ ભાર્યામાં ક્રીડા કરનાર, એઓએ તો મહાપાતકી કહેલા છે, અને એઓનો સંસર્ગી પણ મહાપાપી જ કહેવાય છે. તું મહાપાતકી થયો છું, દુરાચારી છું, નિરસ્કારને પાત્ર છું, અને તું દેવતાની પદવીને લાયક નથી, કારણ કે તે ગુરુ ભાર્યાને ભોગવી છે. આ સર્વાંગ સુંદર વાળી મારી સ્ત્રીને તું છોડી દે, હું મારા ઘેર તેને લઈ જઈશ, નહીં તો હે દુરાત્મન, હું તને ગુરુદારાનો હરણ કરનારો માનીશ. એટલે આપણે જોવું રહ્યું કે જે આપણે વાત કરી આગળ કે બ્રાહ્મણને પત્ની યજમાનને ત્યાં ગઈ છે અને ત્યાં આ ઘટના બની છે. ચંદ્રમા મતિભાન ભૂલ્યા છે, પણ એ સમયે બૃહસ્પતિ પણ ઉગ્ર થઈ ગયા છે, ક્રોધિત થયા છે, કારણ કે એમની પાસે તો આ જ છે જ્ઞાનની શક્તિ છે. એટલે બૃહસ્પતિના આવા વચનો સાંભળીને ચંદ્રમાએ કહ્યું કે બ્રાહ્મણો ક્રોધથી જ અપૂજ્ય કહેવાયા છે, અને વાસ્તે બ્રાહ્મણો ક્રોધરહિત હોવા જોઈએ. અને ધર્મશાસ્ત્રના જ્ઞાતાઓ પણ જો ક્રોધરહિત હોય તો જ પૂજવા યોગ્ય છે. વરવર્ણિની તારા અવશ્ય તમારા ભુવનમાં આવશે, અને તેણી અહીં રહે છે તેમાં તમને શું હાનિ છે? તેણી સુખની કામનાથી ઈચ્છાવાળી થઈને પોતાની ઈચ્છાથી જ અહીંયા રહી છે. વાસ્તે થોડા દિવસ અહીં રહીને તે પોતાની ઈચ્છા અનુસાર તમારે ત્યાં ચાલી આવશે. આપે જ પૂર્વે ધર્મશાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે કે રજસંચારથી સ્ત્રી દૂષિત નથી અને વેદકર્મોથી બ્રાહ્મણ દોષ ભાજન થતો નથી. એટલે ચંદ્રમાએ ઉલટું વાત કરી છે, જુદું જ લોજિક આપ્યું છે. બૃહસ્પતિને કહ્યું કે તમારા પત્નીની પોતાની સ્વતંત્રતા છે, એમને અહીંયા રહેવું છે તો તમે શું કરવા રોકો છો. અને આ પ્રમાણે ચંદ્રમાના વાક્યો સાંભળીને બૃહસ્પતિ ઘણા દુઃખી થયા અને કામથી વ્યાકુળ એવા તે પોતાના ઘેર ચાલ્યા ગયા. ચિંતાથી વ્યાકુળ એવા બૃહસ્પતિ કેટલાક દિવસ પછી ચંદ્રમાને ઘેર પાછા ગયા અને દ્વારપાળોએ અટકાવ્યા, તેથી દ્વારની બહાર જ ઊભા રહ્યા. જ્યારે ચંદ્રમા ન આવ્યા ત્યારે બૃહસ્પતિને મહાક્રોધ ઉત્પન્ન થયો. આ મારો શિષ્ય છે, વાસ્તે મારી ભાર્યા તેની માતા સમાન છે અને આ અધર્મીએ તેનું હરણ કર્યું છે, વાસ્તે હું તેને શિક્ષા કરીશ. ત્યારે દ્વાર પર ઊભા રહેલા તે ગુરુ બોલ્યા કે હે મદ, પાપાચારી, દેવતાઓમાં અધમ, શું તું તારા ઘરમાં સૂઈ રહ્યો છે? જલ્દી મને મારી ભાર્યા સોંપી દે, નહીં તો હું તને શાપ આપીશ. જો મારી પ્રિયા મને સ્વાધીન નહીં કરે તો અવશ્ય તને ભસ્મ કરીશ. સુતપુરાણી કહે છે, બૃહસ્પતિની આવી ક્રૂરવાણી સાંભળીને ચંદ્રમા ઘરમાંથી બહાર નીકળ્યો અને હસતા મુખથી ચંદ્રમાએ કહ્યું, કેમ બહુ બોલો છો? આ સકળ લક્ષણવાળી સ્ત્રી તમારે યોગ્ય નથી. હે દ્વિજ, તમારા જેવી બીજી કોઈ કુરૂપી સ્ત્રી ગોતી કાઢો. ભિક્ષુકના ઘેર આવી સર્વોંગ સુંદરી રહેવાને યોગ્ય નથી. સ્ત્રીઓની પ્રીતિ પોતાના સમાન સરખા પતિઓમાં જ પ્રગટે છે. હે મંદ આત્મા, તમે કામશાસ્ત્રના સિદ્ધાંતોને બરાબર જાણતા નથી. હે દુષ્ટ બુદ્ધિ, આપ ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ, હું તમારી કામિનીને આપનારો નથી. તમારાથી જે થાય તે કરી લ્યો, હું ભાર્યાને આપીશ નહીં. તમે કામાર્થ છો તેથી તમારો શાપ મને બાધ કરતો નથી. હે ગુરુ, આપની કાંતા હું નહીં આપું, આપને જેમ ઈચ્છા હોય તેમ કરો. એટલે અહીંયા આપણને ફરીવાર આ ડાયલોગ સમજવામાં આવે છે કે બ્રાહ્મણ જે આવ્યા છે, જો ક્રોધિત થયા હોય, જો બ્રાહ્મણ ક્રોધિત થઈને શાપ આપે છે, જો એની અંદર કામ ભાવના છે અને શાપ આપે છે, તો એ શાપ બાધ કરતો નથી. આ વાત છે. સુતપુરાણી કહે છે કે ચંદ્રમાના આવા વાક્યો સાંભળીને ક્રોધયુક્ત થઈ ગુરુએ વિચાર કર્યો અને તરત જ ક્રોધયુક્ત એવા તે ઇન્દ્રના ભુવનમાં ગયા. ગુરુને દુઃખી દેખતા એવા ઇન્દ્રએ પાધ્ય, અર્ધ્ય આદિથી ભલા પ્રકારે ગુરુની પૂજા કરી અને પરામ ઉદાર સ્વભાવવાળા ઇન્દ્રએ ગુરુને આ દુઃખી દશાનું કારણ પૂછ્યું. હે મહાભાગ, આપને શું ચિંતા છે? આપ શોકથી વ્યાકુળ કેમ દેખાઓ છો? હે ગુરુ, હે દેવ, મારા રાજ્યમાં કોણે તમારો તિરસ્કાર કર્યો છે? આ લોકાધિયુક્ત સઘળી સેના છે તે તમારી જ છે ને તમારે આધીન છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બીજા પણ સઘળા દેવતા તમારી સહાય કરશે. કહો કહો, હવે આપને શું ચિંતા છે? ગુરુ બોલ્યા, સુલોચના એવી મારી ભાર્યાને ચંદ્રમાં હરી ગયો છે. વારંવાર મેં પ્રાર્થના કરી છતાં તે દુષ્ટાત્મા પાછી સોંપતો નથી. હે ઇન્દ્રદેવ, હું શું કરું? હવે તો તમે જ મારું શરણ છો. હે દેવેશ, ઇન્દ્ર, તમે મારી સહાયતા કરો, હું અતિવ દુઃખી છું. ઇન્દ્ર બોલ્યા, હે ધર્માગ્ન, તમે શોક કરો નહીં. હે સુવ્રત, હું તમારો દાસ છું. હે મહામતે, તમારી ભાર્યાને હું સત્વર લાવીશ. હું મારા દૂતોને ત્યાં મોકલીશ. છતાં મદથી વ્યાકુળ એવો ચંદ્રમા જો નહીં આપે તો દેવસેના સહિત હું તમારી સાથે તેને ત્યાં જઈને યુદ્ધ કરીશ. ગુરુનું આ પ્રમાણે આશ્વાસન કરીને ઇન્દ્રએ એક દૂતને બોલાવી સઘળો ભેદ સમજાવી ચંદ્રમાને ત્યાં મોકલ્યો. તે વિચક્ષણ દૂત તુરંત ચંદ્રમાને ત્યાં પહોંચ્યો ને ચંદ્રમાને એવા રોહિણીપતિને કહેવા લાગ્યો કે હે મહાભાગ, મને ઇન્દ્રદેવે કાંઈક કહેવા વાસ્તે આપની પાસે મોકલ્યો છે. હે મહાભાગ, સ્વામીના કહેવાયેલા વચનો હું આપને કહું છું. હે મહાભાગ, તમે ધર્મજ્ઞ છો અને નિતિજ્ઞ છો. હે સુવ્રત, તમારો પિતા અત્રિમુનિ ધર્માત્મા છે, વાસ્તે નિંદ કરવાને તમે યોગ્ય નથી. યથાશક્તિ સર્વ લોકોનું અને ભાર્યાનું રક્ષણ કરવું જોઈએ અને એના નિમિત્તે ક્લેશ કરવો ઉચિત નથી. જેવો દારા રક્ષણમાં તમને યત્ન કર્તવ્ય રૂપ છે તેવો બૃહસ્પતિને પણ છે. હે સુધાનિધિ, આપે તો આત્મવત સર્વભૂતોની રક્ષા કરવી જોઈએ. હે સુધાસાગર, તમારે તો દક્ષથી જન્મેલી એવી 28 સુલોચનાઓ છે. આપણે આ વાત સાંભળી છે જ્યારે ભાગવત પુરાણ સાંભળ્યું કે દક્ષની 28 કન્યાઓ એ ચંદ્રમાને સ્વરેલી છે અને એટલે આ દૂત કહે છે કે છતાં પણ તમે ગુરુપત્નીને ભોગવવાની કેમ ઈચ્છા કરો છો? સ્વર્ગમાં વસનારી મેનકાદી અપ્સરાઓમાંથી તમારી ઈચ્છા અનુસાર ગમે તે મનોરમાને ભોગવો, પરંતુ ગુરુપત્નીને તમે છોડી મૂકો. જ્યારે અભિમાનને વશ થઈને આપ સમાન ઈશ્વરો અનિષ્ટ કર્મ આચરશે ત્યારે અજ્ઞાન મનુષ્યો તેનું આચરણ કરશે ને એથી ધર્મનો ક્ષય થશે. તેટલા વાસ્તે હે મહાભાગ, મનોરમા એવી ગુરુપત્નીનો તમે ત્યાગ કરો, જેથી કરીને તેના નિમિત્તે તમારી સાથે દેવતાઓને કલહ ઉત્પન્ન ન થાય. સુતપુરાણી કહે છે કે ઇન્દ્રના વચનો શ્રવણ કરી ચંદ્રમા કાંઈક ક્રોધથી યુક્ત થયા અને નિંદિત ફળકારક વાદરૂપ વચનો દૂતના પ્રતિ કહેવા લાગ્યા. કારણ કે થયું શું છે, હવે ચંદ્રમાએ એને જે આપણે કહીએ છીએ કોગ્નેટિવ ડિસોનન્સ થયો છે, એક વખત એક પગલું લઈ લીધું છે અને એ પગલું લીધા પછી આપણને એમ થાય છે કે બસ હવે આ જ રીતે જ ગયા કરીશું. આપણને ઈગો બહુ નડે છે, દેવોને પણ એ જ નડે છે કે થયું એવું છે કે હવે આ તારા સાથે જોડાઈ ગયા છે ચંદ્રમાં, એટલે એમને હવે અભિમાન આવ્યું છે, ક્રોધ આવ્યો છે. અને એનું કારણ શું છે કે અંદર મનમાં નક્કી કરી લીધું છે કે આ મારું છે, આ સ્ત્રી એ મારી છે એવું થઈ ગયું છે અને મારું પણ હવે બોલી રહ્યું છે. એટલે ચંદ્રમા કહે છે કે હે મહાબાહુ, તું ધર્મજ્ઞ છો અને દેવતાઓનો અધિપતિ પણ તું પોતે જ છું, અને એવા જ તમારા ગુરુ છે, જેથી તમારા ઉભયની મતિ સમાન છે. પારકાને પ્રબોધવામાં તો અનેક મનુષ્યો કુશળ હોય છે, પરંતુ જ્યારે એ સ્થિતિ પોતાને જ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાં પોતાથી પોતે પણ સમજી લેવું ઘણું દુર્લભ છે. આવું ચંદ્રમાને પોતે પણ સમજાય છે, પણ એ સામેવાળાને સલાહ આપી રહ્યા છે, એમને પોતાના કર્મ સમજાતા નથી. બૃહસ્પતિના પ્રણીત શાસ્ત્રોને પ્રાણી માત્ર ગ્રહણ કરે છે, જેથી હે દેવેશ, એમાં શું વિરોધ છે કે કામના કરનારી સ્ત્રીને ભોગવનારો એ મનુષ્ય દૂષિત થાય? ન જ થાય. બળવાનોને તો સઘળું પોતાનું જ છે અને નિર્બળોને તેમ નથી. અહીંયા ચંદ્રમાએ પેલું બુલિંગ ચાલુ કર્યું છે. એમને ખ્યાલ આવી ગયો છે કે બૃહસ્પતિની સામે મારી પાસે વધારે બળ છે, અને એટલા માટે એમને આ બધું સૂઝી રહ્યું છે. ચંદ્રમા કહે છે કે પોતાનું અને પરનું એ તો મંદબુદ્ધિવાળાઓનો ભ્રમ છે. એટલે હવે અંદર ઈગો બેસી ગયો છે એકદમ. તારાને જેવો મારામાં પ્રેમ છે તેવો ગુરુમાં નથી, જેથી ધર્મ અને ન્યાયથી હું તારાનો કેમ ત્યાગ કરી શકું? અને એટલે હવે એમને ચંદ્રમાને એવું થઈ ગયું છે કે મેં જે કર્યું છે એ જ સાચું છે, આ જ સાચો નિર્ણય છે, આ ધર્મનો નિર્ણય છે, આ ન્યાયનો નિર્ણય છે. એમને હવે કશું ખોટું દેખાતું નથી, અને એટલા માટે જાત જાતના તર્ક આપી રહ્યા છે. બીજો એક તર્ક આપે છે, એ કહે છે ગૃહારંભ રક્તામાં જ થાય છે, પરંતુ વિરક્તામાં ક્યાંથી થાય? એટલે પ્રેમ એ બે બાજુની વાત છે, એક બાજુથી ના થઈ શકે. જ્યારથી ગુરુએ બીજી ભાર્યામાં પ્રીતિ કરી છે ત્યારથી તારા તેઓથી વિરક્ત રહે છે. એટલે વિરક્ત છે એટલે જ હું ભોગવી રહ્યો છું, કારણ કે ગુરુ સાથે તો એને કોઈ સંબંધ રહ્યો નથી. એટલે જાત જાતના લોજિકથી ચંદ્રમા પોતાના કુકર્મને સમહાવ ધાર્મિક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને છેલ્લે કશું ન સૂઝે એટલે એમ કહે છે કે હું આ સુંદર સ્ત્રીને નહીં સોંપું, વાસ્તે તમે જાઓ અને ઇન્દ્રને કહો કે હે સહસ્ત્રાક્ષ, તમે ઈશ્વર છો, વાસ્તે તમારી ઈચ્છામાં આવે તેમ કરો. સુતપુરાણી કહે છે કે ચંદ્રમાના આવા વાક્યો સાંભળીને દૂત ઇન્દ્ર પાસે આવ્યો અને શીતરશ્મિ એવા ચંદ્રમાએ જે કાંઈ કહ્યું તે ઇન્દ્રદેવને નિવેદન કર્યું. ઇન્દ્રદેવ ચંદ્રમાના આવા વાક્યો સાંભળીને ક્રોધયુક્ત થઈ ગયા. ઈશ્વરરૂપ એવા બૃહસ્પતિ ગુરુને સહાય કરવા સેનાની તૈયારી કરવા લાગ્યા. શુક્રાચાર્ય આ નિગ્રહની વાત સાંભળીને ગુરુ દ્વેષના કારણે ચંદ્રમા પાસે આવ્યા અને ચંદ્રમાને કહ્યું તમારે સ્ત્રી ન દેવી. શુક્રાચાર્ય અને બૃહસ્પતિ વચ્ચે પાછી અંતસ છે, એટલે શુક્રાચાર્ય ચંદ્રમાની સાથે થઈ ગયા. એનિમીઝ એનિમી ઇઝ યોર ફ્રેન્ડ, આવું ચાણક્યએ કીધું છે. શત્રુનો શત્રુ એ તમારો મિત્ર છે. એટલે ચંદ્રમા પાસે આવીને શુક્રાચાર્યએ કીધું છે તમારે સ્ત્રી ન દેવી, અને પછી કહે છે કે હે મહામતી, મંત્ર શક્તિ દ્વારા હું તને સહાયતા કરીશ, અને હે મારીશ, જો ઇન્દ્ર સાથે તારે સંગ્રામ થશે તો હું તને સહાયતા કરીશ. એટલે આ પેલો બુલી છે ચંદ્રમા અત્યારે, તો એને પાછો બીજો એક માણસ મળી ગયો એવો જ શક્તિશાળી, શુક્રાચાર્યમાં. અને શુક્રાચાર્યજી કહે છે અહીં શિવજી પણ ચંદ્રમાને ગુરુદ્વારામાં અભિર્મશી સાંભળીને ગુરુના શત્રુ ભૃગુને સમજીને સહાય કરવા આવ્યા. તે વેળાએ દેવો અને દાનવોનો મહાસંગ્રામ થયો અને તારકા સુરના સંગ્રામની જેમ બહુ દિવસો વીતી ગયા. તત્પશ્ચાત બ્રહ્માજી દેવદાનવોને પરસ્પર યુદ્ધ કરતા દેખીને હંસ ઉપર સવારી કરીને ત્યાં આવી ચડ્યા. ચંદ્રમાને બ્રહ્માજી કહેવા લાગ્યા કે તું ગુરુની ભાર્યાને મુક્ત કર, નહીં તો હું વિષ્ણુને બોલાવીને તારો નાશ કરાવીશ. આમ કહી લોકપિતા એવા બ્રહ્માએ ભૃગુનું નિવારણ કર્યું. તેને કહેવા લાગ્યા કે હે મહામતે, દૈત્યોના સંગદોષથી તમારી અન્યાયમાં મતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે ભૃગુમુનિએ ઔષધિપતિ ચંદ્રમાને વાર્યો અને કહ્યું કે તું ગુરુ ભાર્યાને છોડી દે કે મને તારા પિતા અત્રિએ અહીં મોકલેલો છે. એટલે હવે બધી જાત જાતના લોકો ભેગા થયા છે. બ્રહ્માજી આવ્યા છે, બ્રહ્માજીએ સમજાવ્યું છે, બ્રહ્માજીએ ભૃગુમુનિને સમજાવ્યા અને ભૃગુમુનિએ ચંદ્રમાને સમજાવ્યા છે. સુતપુરાણી કહે છે કે ભૃગુમુનિના આવા વચનો સાંભળીએ ચંદ્રમાએ ગુરુની ભાર્યાનું પ્રદાન કર્યું. ભાર્યાને લઈને પ્રસન્ન થયેલા ગુરુ પોતાના સ્થાનકમાં ગયા અને દેવો તથા દાનવો પણ પોતાના સ્થાનકમાં વિદાય થયા. બ્રહ્માજી પોતાને ઘેર ગયા અને શિવજી કૈલાસમાં ગયા તથા મનોહર ભાર્યાને પામીને બૃહસ્પતિ પ્રસન્ન થયા. પછી કેટલોક કાળ ગયા પછી તારાને પુત્ર પ્રસવ થયો. પુત્ર શુભ દિન શુભ નક્ષત્રમાં જન્મ્યો ને ગુણોમાં તે ચંદ્રમા સમાન સુંદર થયો. પુત્ર દર્શનથી ગુરુએ વિધિપૂર્વક જાતક માર્દિક ક્રિયા કરી અને મનમાં બહુ પ્રસન્ન થયા. હે મુનિઓ, પુત્ર જન્મની વાત સાંભળીને ચંદ્રમાએ ગુરુને ત્યાં દૂત મોકલ્યો. દૂત ગુરુના પ્રતિ ચંદ્રમાએ કહેવરાવેલી વાત કહેવા લાગ્યો કે આ પુત્ર તમારો નથી, પરંતુ મારા વીર્યથી થયેલો છે, છતાં તમે તેની જાત કર્માદિ વિધિ કેમ કરી? આવા વચનો સાંભળીને બૃહસ્પતિ બોલ્યા કે આ મારા જેવો હોવાથી જ મારો જ પુત્ર છે, એમાં સંશય નથી. વળી પાછા દેવદાનવો એકઠા થઈને વિવાદ કરવા લાગ્યા અને પાછો યુદ્ધ કરનારાઓનો સમાજ એકઠો થયો. પછી શાંતિની ઈચ્છાથી પ્રજાપતિ બ્રહ્માજી ત્યાં આવ્યા અને યુદ્ધ વાસ્તે ઉભેલા દેવદૈત્યોનું સમાધાન કરવા લાગ્યા. ધર્માત્મા એવા બ્રહ્મા તારાને પૂછવા લાગ્યા કે હે શુભે, આ કોનો પુત્ર છે? હે સુંદર અંગવાળી, સાચું હોય તે કહી દે કે જેથી આ કલેશ શાંત થાય. ત્યારે તારા લજ્જાથી નીચું મુખ કરી ચંદ્રમાનો છે એમ ધીમે ધીમે કહેતી એવી મંદિરમાં પ્રવેશ કરી ગઈ અને પ્રસન્ન થઈને ચંદ્રમાએ તે પુત્રનું ગ્રહણ કરી લીધું અને તેનું નામકરણ બુધ કરીને તેઓ પોતાના સ્થાનકમાં ગયા અને તમામ દેવતાઓ સહિત બ્રહ્મા અને ઇન્દ્ર પોતપોતાના સ્થાનકમાં ગયા ને બીજાઓ પણ સ્વસ્થાને ગયા. આ પ્રકારે ગુરુના ક્ષેત્રમાં ચંદ્રમાંથી બુધની ઉત્પત્તિ થઈ. તે કહી બતાવી કે જેની કથા મેં પૂર્વે સત્યવતીના પુત્ર વ્યાસજીથી સાંભળેલી હતી. બહુ બધી મહત્વની મર્મની વાતો થઈ છે. કેટલીક સાયન્સની વાતો છે, કેટલીક ધર્મની વાતો છે, કેટલીક નીતિની વાતો છે. પહેલી વાત તો આપણે એ કરી કે સ્ત્રીઓએ ખૂબ સાવધ રહેવું, કારણ કે પેલી કામવૃત્તિ એ પુરુષોમાં જે છે એના લીધે સ્ત્રીઓને નુકસાન થઈ શકે છે. અને જો સાવધ રહેવું હોય તો, સ્વતંત્ર રહેવું હોય તો સશક્ત રહેવું, એ પણ એટલું જ જરૂરી છે. બીજી વાત આપણે કરી કે બ્રાહ્મણની જે પત્ની છે, ભાર્યા છે, એણે યજમાનના ઘેર એકલા ન જવું, અથવા કોઈ પણની પત્ની છે, કારણ કે એનું કારણ જે છે એ યુદ્ધ સુધી પહોંચી શકે છે, બહુ ઉત્પાત થઈ શકે છે, અને એટલા માટે ધ્યાન રાખવું. આપણે ત્યાં ઘણી વખત પરદા પ્રથા કરી છે, એનું પણ કારણ આ જ છે કે ભાઈ થોડું જુદું રાખવું. એનું જરૂરી એવું નથી કે આપણે એનો ઉપયોગ પછી શોષણ તરીકે કરવો. પ્રથા હતી પણ એને રૂઢિ બનાવીને આપણે એનું શોષણ કરવાનું ચાલુ કર્યું, એ ખોટી વાત છે. સ્ત્રી શોષણ થવું જરૂરી નથી, સ્ત્રીને સ્વતંત્રતા આપવી એટલી જ જરૂરી છે, સ્ત્રીઓએ સ્વતંત્રતા લેવી પણ એટલી જ જરૂરી છે, પણ એની સાથે આ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. પછી આપણે એક વાત કરી કે આ બધું થયું એમાંથી બુધની ઉત્પત્તિ થઈ. હવે આ જે ઘટના છે એ સાયન્સની વાત છે. આપણે ધર્મની વાત કરી, આપણે નીતિની વાત કરી, થોડી વિજ્ઞાનની વાત કરી લઈએ કે ચાર જ ગ્રહ છે એવા કે જે આપણને નરી આંખે દેખાય છે. ગુરુ દેખાય છે, ચંદ્ર દેખાય છે, મંગળ દેખાય છે, બુધ દેખાય છે, શુક્ર પણ દેખાય છે. એટલે આ ચાર ગ્રહ છે, બુધ, શુક્ર, મંગળ અને ગુરુ, જે આપણને નરી આંખે જોઈ શકાય છે. હવે એ સમયે આ બધા ઋષિઓએ પણ એ જોયા હશે, અને એ ઋષિઓને થયું હશે કે આ લોકોને કેવી રીતે સમજાવો. એમાં પાછો બુધ દેખાય ખૂબ નાનો, એટલે એમણે એક એવું તારણ કાઢ્યું છે કે આ સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ છે, એટલા માટે બૃહસ્પતિ ગુરુ છે. ચંદ્ર પણ દેખાય છે પણ બુધ એના જેવો જ દેખાય છે. આ તો એટલા બધા સટીક સાયન્ટિસ્ટ છે, વિજ્ઞાનીઓ છે, કે જે પોતે યુનિવર્સમાં જઈને જોઈ શકે છે. એટલે એવું કહેવાય છે કે પહેલી વખત જે પોસ્ટ રેનેસાન્સ 15મી સદી પછીનું યુરોપનું વર્લ્ડ છે, એમાં કહેવાય છે કે ટેલિસ્કોપથી પહેલી વાર ગેલિલિયોએ બુધને જોયો. પણ એ પહેલાં તો ભારતના, ઇજિપ્તના, ગ્રીસના, રોમના જે વિજ્ઞાનીઓ હતા, ચાઇનાના જે વિજ્ઞાનીઓ હતા, એ બધાએ આને જોઈ લીધો છે. એવી જ રીતે ભારતીય વિજ્ઞાનીઓએ આની જાણ થતાં પહેલાં બુધની જે ગતિ છે સૂર્યની આસપાસ એ પણ જાણી લીધી છે, અને એ એટલી બધી સચોટ છે કે વાત ના પૂછો. જેમ કે 5મી સદીમાં ભારતવર્ષમાં સૂર્ય સિદ્ધાંત નામની અને 10મી સદીની આસપાસ સિદ્ધાંત શિરોમણિ નામની બે પુસ્તકો લખાયા. ગેલિલિયોની 10 સદીઓ કરતાં પણ પહેલાં 5મી સદીમાં, અને ત્યારે વૈજ્ઞાનિકોએ કહી દીધું હતું કે બુધને સૂર્યની આસપાસ ફરતા 87 દિવસ 23 કલાક 16 મિનિટ અને 22 સેકન્ડ લાગે છે. આટલી બધી સચોટતા આપી હતી. આજે આપણી પાસે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એના લીધે આપણે એ કહી શકીએ છીએ કે બુધને સૂર્યની આસપાસ ફરતા 87 દિવસ 23 કલાક 15 મિનિટ અને 43 થી 44 સેકન્ડ લાગે છે. આ 5મી સદીના ભારતીય વિજ્ઞાન અને આજની 21મી સદીના જે આખું ટેલિસ્કોપ ને આ બધાનું, આપણું જે અત્યારનું વિજ્ઞાન છે, એ બેની વચ્ચે ફરક પડ્યો છે માત્ર 20 સેકન્ડનો. આટલું બધું સચોટ વિજ્ઞાન હતું આપણું. પણ એ વિજ્ઞાનને સમજાવવું કેવી રીતે? એટલે વાત શું કરી છે કે આ ગુરુ છે અને ચંદ્ર છે એની વચ્ચે ઝઘડો થયો છે, આ બે ગ્રહો વચ્ચે, અને એમાંથી જે ગુરુમાંથી એક ભાગ અથવા ચંદ્રમાંથી એક ભાગ છૂટો પડ્યો છે એ આ બુધ થઈને સૂર્યની આસપાસ ફરે છે. અને એટલા માટે બુધને સમજાવવા માટે આપણને બૃહસ્પતિ અને ચંદ્રમાની વચ્ચે થયેલા ઝઘડાની વાત કરી છે. બહુ અદ્ભુત ઘટના છે. એટલે જ્યારે તમે આ ઘટનામાં ઊંડા ને ઊંડા ઉતરો એમ એટલું બધું જોવાનું છે કે વાત ના પૂછો. આજે આપણે ધર્મની, નીતિની, જ્ઞાનની વાતો કરી છે અને એ બધી વાતો સાથે આપણે સતત મંથન કરવાનું છે, ચિંતન કરવાનું છે. આજે આપણે આ જ વાત કરવી છે. હવે પછી આપણે ઈલા અને પુરુરવાની વાત કરવાની છે આગલા અધ્યાયમાં. પણ આજે બસ આટલું છે. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર. Thank you.